नमो हरिसंतारम् नमो सिद्धारम् नमो आयरियारम् नमो वज्रयारम् नमो लोहे सर्वसाहुनम् अस्व पंच नमकारो सर्वपापनाशनो मङ्गलाणं च सर्वस्य परमां हवे मङ्गलम् ज्ञानायजनस्वरापरा नेत्रगुण्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः मखादिव्याकुक्षरत्न शब्दजितवर्यात्मजम् श्रियाजचन्द्रं वन्दे तत्त्वलोचनदायकम् जगत्तत्त्वलोचनदायकम्
आज अपने छठो पद मोक्ष में उतार ये संबंधी आज विचार करवानो छे। તે સંબંધે શીખવું બની શકે તેટલું આપણે વિવેચન કરીશું, કારણ કે મોક્ષના ઉપાયની અંદર અનેક પાસાથી વિચાર કરવો પડે છે અને બધા પાસાઓ એક વખતમાં આપણે આવૃત કરી દેવા બને પણ નહીં, પણ જેટલું બને એટલું મુખ્ય જે કઈ પાસાઓ છે તે પાસાનો આપણે આજે વિચાર કરીશું. પ્રથમ મોક્ષ માર્ગની અંદર પ્રથમ કઈ પણ વસ્તુની જરૂર હોય તો જેના અંતરમાં મોક્ષ માર્ગ પ્રગટ થયો છે તેવા જે સત્પુરુષ, એ સત્પુરુષનો સંગ એ પ્રથમમાં પ્રથમ આવશ્યકતા છે. જ્યાં સુધી સદગુરુની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ત્રણ કાળમાં માર્ગ મળ્યો નહીં. એટલે સદગુરુ, સત્શાસ્ત્ર, સદવિચાર અને સદાચાર, આ ચાર વાત આ મોક્ષ માર્ગમાં જો કોઈ પણ હોય તો આ ચાર વાત મુખ્ય છે. એટલે કે જ્યાં સુધી સદગુરુની પ્રાપ્તિ ન હોય ત્યાં સુધી મોક્ષ માર્ગ મળતો નથી. કેમ કે અજ્ઞાની જે કઈ મોક્ષ સંબંધીની વાત કરે છે તે અનુભવ રહિત હોવાથી એની વાણીમાં કલ્પનાયુક્ત હોય છે. તો સત્પુરુષ તો પ્રત્યેક પળે આત્માને અનુભવી રહ્યા છે અને અનુભવપૂર્વકની એમની વાણી હોય છે. એટલે જો પાત્ર ગુરુ હોય તો એનું કામ થયા વિના રહે નહીં. માટે એની અંદર સદગુરુની જેમ જરૂર છે તેમ જીવને પોતાની સત્પાત્રતાની પણ જરૂર છે. તો કૃપા વિવેચકોને એક વાત કરી છે કે કાં તો સદગુરુ મળ્યા નથી અને કાં તો સત્પાત્રતા થઈ નથી. જો આ બે વાત સાથે મળી હતો તો મોક્ષ મેળવીના રહે જ નહીં. એટલે સત્પાત્રતા એ બહુ આવશ્યક છે. સત્પાત્રતાનો અર્થ થાય છે કે મોક્ષનું જે બીજ વાવવાનું છે એ મોક્ષના બીજ વાવવાની માટે એને યોગ્ય ભૂમિકા તૈયાર કરવી પડશે. જો એના યોગ્ય ભૂમિકા નહીં હોય તો બોધી બીજ નિષ્ફળ જશે. બોધ બીજ એ નિષ્ફળ જાય જો યોગ્ય ભૂમિકા ન હોય તો. માટે સત્પાત્રતાનો અર્થ થાય છે સાત્વિકતા, એટલે કે જેના અંતરની અંદર વિરાગ, ઉપસમ, ભક્તિ આદિ જેના અંતરની અંદર છે એવો જીવ અને જેના અંતરમાં दया शांति समता क्षमा सत्य त्याग वैराग्य हो मनोक्षु पटव है विषय ये ही सदा इस जाग तो अट्ला गुण એની અંદર પ્રથમમાં પ્રથમ હોવા જરૂરી છે. તો આવી જેને ભૂમિકા છે તો ભૂમિકાની પ્રાપ્તિ થવી જોઈએ. અને ભૂમિકાની પ્રાપ્તિ કેવી રીતે થાય? શું કહે છે કે અનંત કાળથી આ જીવે પર પદાર્થમાં જ સુખ બુદ્ધિ કરી છે અને પર પદાર્થમાંથી પોતાની પોતાને સુખ મળી રહેશે એ માન્યતા જુઠ્ઠી છે. એટલે કે વિષયો પ્રત્યે એને તુચ્છતા આવવી જોઈએ. એટલે કે અંતરમાં એ પ્રત્યેનો વૈરાગ અનાસક્તિ ભાવ જેટલો બને એટલો એને જાગવો જોઈએ. બીજું બાર ભાવનાનું ચિંતન. બાર ભાવનાના ચિંતનથી વૈરાગ, કેમ કે બાર ભાવના છે એને શાસ્ત્રકારોએ વૈરાગની માતા ગણી છે. વૈરાગની માતા કોણ? તો કે આ બાર ભાવના જે છે એ વૈરાગની માતા છે. અને એ બાર ભાવનાની અંદર આ જગત કેવું ક્ષણભંગુર છે, આયુષ્ય કેવું ક્ષણભંગુર છે, કે આદિ વાત અનિત્ય અસરણ આદિ જે ભાષણસાર આદિ ભાવનાની અંદર આ જગતનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપનું વર્ણન કર્યું છે કે જગતનું સ્વરૂપ તો અનિત્ય છે. એના પ્રત્યે કે પદાર્થ જે કંઈ દેખાય છે એ બધા અનિત્ય છે. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય એ તો ઝડના તરંગ પુરંદરી ચાપ અનંગ રંગ શું રાજની ક્ષણ પ્રસંગ. તો આ જે અનિત્ય ભાવના છે એનું વારંવાર અસંભાવનું વારંવાર સંસાર ભાવનું વારંવાર આ વારંવાર ચિંતન દ્વારા અને આપણે પોતે પણ જગત પ્રત્યે આપણે આજુબાજુ જોઈ અને વિચાર આપણે પોતે પણ વિચાર કરી અને આ જગતના સ્વરૂપનો વિચાર કરી કે આ જગતમાં આ બધું શું ચાલી રહ્યું છે. એક જુઓ તો જન્મથી જ અંધો, એક જુઓ તો જન્મથી સુખી, એક જુઓ તો જન્મથી રોગી, એક જન્મ જુઓ તો જન્મથી દુઃખી, આ બધું શું છે એનું પોતે પોતાથી વિચાર કરવાનો અને એ દ્વારા એના અંતરની અંદર વૈરાગ જેટલો બને એટલો દ્રઢ થવો જોઈએ. સાચો વૈરાગ તો આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતો નથી, કેમ કે આત્મજ્ઞાન છે એ જ વૈરાગ્યનું મૂળ છે. જ્યાં સુધી આત્મજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી વૈરાગ છે જે પણ વૈરાગ છે મોક્ષની જરૂર છે. ત્યાગ વૈરાગ્યને ચિત્તમાં થાય ને તેનું જ્ઞાન. આત્મજ્ઞાન ત્યાગ વૈરાગ્યના ત્રણ કાળમાં થતું જ નથી. વૈરાગ આદિ સફળ જો આત્મજ્ઞાન તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. તો અહીંયા જે આપણે જે મનુષ્યનો જે વૈરાગ છે એ પરલક્ષી વૈરાગ છે, કેમ કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ નથી. પણ આટલી ભૂમિકા તો એનામાં હોવી જોઈએ. તો બીજી વાત થઈ કે ભૂમિકા આપણે તૈયાર કરી. તો આ ભૂમિકા કેવી રીતે તૈયાર થાય? તો કે સત્સંગ, સત્શાસ્ત્ર અને સદવિચાર. સદવિચાર કોના? સદવિચાર અને સદાચરણ. તો સદવિચાર એટલે આ બાર ભાવના આદિનો વિચાર, નવ તત્વનો, છ પદાર્થનો અને છ પદનો વારંવાર વિચાર કરવાથી આપણા અંતરની અંદર જગતના સુખો પ્રત્યે ક્ષણિકતા હોવાથી અને પરિણામે દુઃખરૂપ હોવાથી એનો વારંવાર વિચાર કરવાથી આપણા અંતરની અંદર એક વૈરાગની અને ઉપસમની દશા પ્રગટ થાય છે. અને એવી ભૂમિકાની અંદર જ બોધિબીજ, એ બોધિબીજ આપણે આવી ભૂમિકા ન હોય તો બોધિબીજ પણ નિષ્ફળ જવાનું છે. માટે આ ભૂમિકા પ્રથમમાં પ્રથમ આ ભૂમિકા. અને હવે વાત થઈ કે ભાઈ પ્રાપ્ત કર્યું છે તો કાલે આપણે વાત કરેલી કે ભાઈ સંસારનું કારણ શું છે? તો કે સંસારનું મૂળ મુખ્યત્વ છે અને મોક્ષનું મૂળ સમ્યત્વ છે. તો મુખ્યત્વના બે પ્રકાર, એક ગ્રહિત મુખ્યત્વ અને એક અગ્રહિત મુખ્યત્વ. તો ગ્રહિત મુખ્યત્વ ક્યારે જાય? કે જયારે સાચા દેવ, સાચા ગુરુ અને સાચા શાસ્ત્રની આપણી યથા શ્રદ્ધા હોય. એટલે કે વિતરાગ દેવ દુર્ગ્રંથ મુનિ અને દુર્ગ્રંથ દ્વારા વસ્તુ વિતરાગ દ્વારા તીર્થંકર દ્વારા પ્રરૂપિત દયામૂળ જે ધર્મ એ ધર્મ જેની આપણને શ્રદ્ધા ખોવી જોઈએ. તો બાકીના જે પણ લક્ષણો છે એ લક્ષણોની અંદર કંઈક ને કંઈક કંઈક ને કંઈક ભૂલ છે, કંઈક ને કંઈક વાંધો છે. પણ આ વિતરાગ પ્રવૃત્તિ જે ધર્મ છે અને દેવ જે વિતરાગ છે એ વિતરાગ જેવા બીજા કોઈ દેવ નથી. તો આપણને જૈન દર્શન, જૈન દર્શનના પ્રણેતા એવા તીર્થકર દેવાદિદેવ અને દુર્ગ્રંથ મુનિ આ ત્રણ ને આપણે નિર્ગ્રંથ મુનિ અંદર સદગુરુ આવી જાય છે. સદગુરુ હંમેશા આત્મજ્ઞાન પ્રાપ્ત અને નિર્ગ્રંથ જ હોય છે. તો આ ત્રણ ને આપણે જયારે શ્રદ્ધા થાય તો આપણે ગ્રહિત મિથ્યાત્વ જાય. હવે અગ્રહિત મિથ્યાત્વ રહ્યું એ અગ્રહિત મિથ્યાત્વ જે છે એ અગ્રહિત મિથ્યાત્વ આ જીવને અનંત કાળથી લાગે છે. આ જીવ પ્રથમ યુગોદમાં હતો ત્યારથી એને આ મિથ્યાત્વ લાગ્યું. મિથ્યાત્વ એટલે કે એને કર્પૂટી રોગ અનંત કાળથી લાગેલો છે. તો મોટામાં મોટો રોગ હોય તો તે મિથ્યાત્વ છે. મિથ્યાત્વ જેવો કોઈ બીજો રોગ છે નહીં. એ જ મિથ્યાત્વ સંબંધી જેટલો બને એટલો વિશેષતાથી વિચાર કરવો પડે. કેમ કે જેને કાઢવું છે એનું સ્વરૂપ પણ જાણવું પડે અને જે પ્રગટ કરવું છે એનું સ્વરૂપ પણ જાણવું પડે. અને જે મુખ્યત્વને યથાર્થ ન જાણીએ તો મુખ્યત્વ તો એટલું પ્રબળ છે, એટલું જોરાવર છે કે અનંત કાળથી જગતના સમગ્ર જીવોને એને સમગ્ર સંસારી જીવોને એના પંજાબ લઈને એના કાબુમાં રખાશે. તો આ મહામલ્લ યુદ્ધો છે એની સામે આપણે એનું સ્વરૂપ ન જાણીએ ત્યાં સુધી આપણે એની સામે યથાર્થ થઈ શકીએ નહીં. તો જે મિથ્યાત્વ છે એ મિથ્યાત્વ તો આપણે કાઢવાનું છે. તો એ મિથ્યાત્વનું સ્વરૂપ સદગુરુ મિશ્રાએ આપણે યથાર્થ જાણવું જોઈએ. જો સદગુરુ મિશ્રાએ યથાર્થ સ્વરૂપ નહીં જાણી તો કેટલી બધી એમાં ભૂલો થવાનો સંભવ છે. તો આ મિથ્યાત્વ અનંતકાળથી લાગ્યું છે. અને મિથ્યાત્વનું કામ શું છે કે જે વસ્તુ જ્યાં ન હોય તે વસ્તુને ત્યાં બતાવવી. એટલે કે ખરેખર જેવું રૂપ છે, જેવું આપણું રૂપ છે અને જેવું જગતનું રૂપ છે, અન્ય પદાર્થનું રૂપ, જેવું જીવેશ્વર દેવે પોતાના સંબંધ જ્ઞાનની અંદર શુદ્ધ જ્ઞાનની અંદર જેવું જોયું છે તેથી વિપરીત આપણને બધું દેખાય. કેમ કે મિથ્યાત્વ રૂપી આપણે ઊંધા ચશ્મા ચડાવ્યા છે. બધું ઊંધું દેખાય, મિથ્યાત્વ આપણે બધું ઊંધું દેખાય. તો અને એક વાત યાદ રાખવાની છે, માણસ બીજી બધી વાતોની પ્રવૃત્તિ કરે છે પણ એક નાનું બધું દુઃખ હોય તો થોડું કાંટો લાગ્યો હોય તો એ સહન કરવા પણ તૈયાર નથી. પણ એને વિચાર કરવો જોઈએ કે આ મિથ્યાત્વના ગર્ભમાં અનંત દુઃખ પડ્યા છે. જ્યાં સુધી મિથ્યાત્વ ન જાય ત્યાં સુધી આ જીવ અનંત દુઃખને પામશે. એટલે કૃપા ઉદય પેલી જ યાત્રામાં આત્મસિદ્ધમાં જે સ્વરૂપ સમજાવે એના પાયનો દુઃખ અનંત. અને હજી નહીં સમજતો કે દુઃખની પરિપાટી ચાલુ રહેશે. એટલે કૃપા ઉદય એવું વચન કહ્યું છે કે આ તમતમ પ્રભા નરક એની વેદના હું કદાચ સંમત કરત, પરંતુ આ મોહની અમારાથી સંમત થતી નથી. તો મોહને કાઢવા માટે અગર કોઈ પ્રબળમાં પ્રબળ જરૂર હોય તો તીવ્ર જિજ્ઞાસા. જ્યાં સુધી જીવને તીવ્ર જિજ્ઞાસા થઈ નથી ત્યાં સુધી કેમ કે હવે તીવ્ર પુરુષાર્થ થઈ શકે. મિથ્યાત્વ જે છે એ ઘણો બળવાન છે. એ સામાન્ય પુરુષાર્થથી એ મિથ્યાત્વ ખસે એવી વાત છે નહીં. કેમ કે જેને અનંત કાળથી આપણે ભણાવ્યા છે અને કંઈક વ્રત તપ જપ આદિ અનેક પ્રકારની ક્રિયાઓને અનેક પ્રકારના યોગો આદિ આપણે કરી ચૂક્યા છે. એમ નિયમ સંયમની અંદર આવા બહુ સ્પષ્ટ કરી છે કૃપાલુ દેવે. તેમ છતાં એ મિથ્યાત્વ એવું ઉભું રહ્યું છે. એ મિથ્યાત્વ માટે પ્રબળ પુરુષાર્થ કરવો પડશે. અને એ પ્રબળ પુરુષાર્થનો અર્થ શું થયો કે તીવ્ર જિજ્ઞાસા. કામ એક આત્માર્થનું બીજો નહીં મનરો. આત્મા બીજો જે ન કરે એનાથી કોઈ દિવસ મિથ્યાત્વ ખસતું નથી. કેમ કે અહીંયા કોઈ સામાન્ય પુરુષાર્થ કામ આવતો જ નથી. આ પુરુષાર્થ સામાન્ય પુરુષાર્થી મુખ્યત્વે જાય નહીં તો પ્રબળ પુરુષાર્થ એને કરવો પડશે અને સમયદર્શન પ્રાપ્ત કરવું વિરલ પ્રાપ્ત કરી શકે છે. કેમ? તેના માટે વિરલ પુરુષાર્થ જોઈએ છે. દુર્ધર પુરુષાર્થ પિતાઓ ઠેકાણ શબ્દ એટલે કે દુર્ધર પુરુષાર્થ દ્વારા પ્રાપ્ત થાય એવું સમ્યક દર્શન કોઈને આશીર્વાદથી પ્રાપ્ત થાય એવી વાત છે નહીં. કોઈ આપણને સમ્યક દર્શન કરાવી દઈએ, કોઈ ગુરુવારીને આપણે હાથ મૂકી દઈએ અને આપણે સમ્યક દર્શન પામી જઈએ એ બધી બાલિશ ચેષ્ટા છે, જૂઠ છે. પોતાને પ્રબળ પુરુષાર્થ, હા, સદગુરુને નિશ્ચય પુરુષાર્થ કરવો પડશે, એમને નિશ્ચય પુરુષાર્થ કરવો પડશે. એમને જે પ્રમાણે આપણને દિશા બતાવે જે પ્રમાણે એમની આજ્ઞાઓ વર્તિત થશે તો કરવું પડશે. કોને? આપણે તો પ્રબળ પુરુષાર્થ કરવાનો છે. તો પ્રબળ પુરુષાર્થ જેને કરવો છે એના અંતરમાં એક ભાવ કે આ જીવનની અંદર એ સિવાય મારે બીજું કાંઈ કરવું નથી. આ મનુષ્ય ભાવ મળવો છે અને એ મનુષ્ય ભાવ મળવો અતિ અતિ દુર્લભ છે. એ બધા દર્શનો એક જ વાત કહે છે અને જૈન દર્શન તો કહે છે કે અબજો વર્ષની કાળની અંદર માત્ર 24 મનુષ્યના ભાવ મળે છે. 2000 સાગર રૂપમ કાળની અંદર એની અંદર આપણે જે સામગ્રી મળી છે એવી સામગ્રી તો ભાગ્ય એકાદ ભાવ કદાચ મળે તો આવી ઉત્તમ જયારે આપણે સામગ્રી મળી છે એટલે કે ઉત્તમ સામગ્રીની અંદર મનુષ્ય ભાવ આપણને મળ્યો છે. આપણે વિચાર કરી શકીએ મોક્ષ માર્ગનો એટલે આપણે બુદ્ધિ પણ પ્રાપ્ત થઈ છે અને કોઈ પૂર્ણ કર્મ આપણું પૂર્ણ થયું છે કે જેથી કરીને આ જીનેશ્વરનો ધર્મ સાંભળવા માટે આપણને મળે છે. તો આ બધી જયારે સામગ્રી મળી છે ત્યારે હવે એ પણ પગલું આગળ આપણે મનુષ્ય ભાવ સુધી તો પુરુષાર્થ કરીને આપણે આવ્યા એ કામ પુરુષાર્થ કે છે. કામ બીજા કરતા કરતા આ જીવ આવ્યો છે પણ હવે એવો પ્રબળ પુરુષાર્થ કરવો પડશે. એટલે એ પ્રબળ પુરુષાર્થ નું હોય તો કામ નહીં આવે. જેમ કે પથ્થર તોડવો હશે, એ પથ્થર તોડવો હશે તો હથોડીથી પથ્થર તોડાશે. પણ હથોડીથી પથ્થર પણ ધીરે ધીરે ટક 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 જરા 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 પથ્થર પર હથોડી મારે તો તમને કારણે પથ્થર તૂટે નહીં. પથ્થરને તોડવો હશે તો હથોડીથી જે પ્રકારનો ફટકો જેટલા જોરથી જે ફટકો મારવાનો છે એટલા જોરથી એ સ્થળે મારશે તો જ પથ્થર તૂટશે. નહીં તો કોઈ દિવસે પથ્થર તૂટવાનો નથી. સાધન છે પણ ના એટલું વીર્યની ગતિ જોઈએ છે. એના પણ સમગ્ર દર્શન પ્રાપ્ત કરવાની અંદર તો સમગ્ર વીર્ય જે જીવનું છે સમગ્ર વીર્ય એકાગ્ર કરવું પડે છે. સમગ્ર વીર્ય સ્વરૂપ પ્રત્યે જ્યાં સુધી એકાગ્ર થતું નથી એટલે કે જગતના સમગ્ર પદાર્થમાંથી આપણો ઉપયોગ આપણો ઉપયોગ પાછો પડી એને સમગ્ર રીતે એને જો આપણા સ્વરૂપમાં ન ઢાળીએ તો આ કામ પ્રાપ્ત થશે. એટલે પૂર્ણ જિજ્ઞાસા કૃપાળુદેવે એક વાક્યની અંદર આખો મોક્ષ માર્ગ બતાવ્યો છે. તો જિજ્ઞાસા બળ, વિચાર બળ, વૈરાગ્ય બળ, ધ્યાન બળ અને જ્ઞાન બળ આ આખો મોક્ષ માર્ગનો ક્રમ એક વાક્યમાં. તો પહેલા પ્રથમ જિજ્ઞાસા, તો કેવી જિજ્ઞાસા? તીવ્ર જિજ્ઞાસા, બીજું કઈ મારે જોઈતું નથી. એવી તીવ્ર જિજ્ઞાસા જેમ કે મેરા બાળક મેરે તો ગિરધર ગોપાળ દુસરા ના કોઈ, હવે મારે બીજું કઈ નહીં. રાત પાર બધું મને મળી જોતું એમ જગતના કોઈ પણ સુખ કોઈ પણ વસ્તુ મારે જોઈતી નથી. મારે પ્રધાન કાર્ય આ જ કરવાનું છે. એવી તીવ્ર જિજ્ઞાસા જે જીવને હોય અને જેના અંતરની અંદર ત્યાગ વૈરાગ ભક્તિ અને ઉપસમ આ ગુણો જેનાની અંદર પ્રગટ થયા હોય એટલે કે એ ગુણો જેના અંતરની અંદર પરિણિત થયા હોય એવા જીવને હવે શું કરવું એ બતાવે છે કે હવે શું ત્યાર પછી શું કરવાનું છે. ત્યાર પછી સદગુરુ દ્વારા નવ તત્વોનું યથાર્થ પરિજ્ઞાન કરવું પડશે. આમાં યથાર્થ પરિજ્ઞાન કરવું પડશે કે નવ તત્વને સમજવાની માટે બહુ ક્ષમતા જોઈએ છે અને નવ તત્વની જે ભૂલો છે તેથી જીવ પોતે જાણે ધર્મ કરે છે માને છે પણ ખરેખર એનો ધર્મ પ્રવેશ થતો નથી. એટલે કે જે બંધના કારણે બંધના કારણ, મોક્ષના કારણે મોક્ષના કારણ, પછી જે આશ્રમ છે એને સમયનું કારણ માની લે તો ત્રણ કાળમાં આવશે. એટલે આશ્રમનું સમય તો પ્રતિપક્ષ છે. તો વર્તમાનની અંદર જૈન પરંપરામાં અત્યારે જે પણ સંપ્રદાયો ચાલે છે તેમાં લગભગ ઘણા ખરા સંપ્રદાયોની અંદર પૂર્વથી જે બાહ્ય ક્રિયાથી ધર્મ મનાઈ ગયો છે અને અંતરનું આખી જે વાત છે એ બધાથી ભૂલાઈ ગઈ છે. કેમ કે કળિયુગ છે ને, અને જયારે કળિકાળ હોય, આ પંચમ કાળ હોય, તે વખતે સદગુરુનો વેરા હોય, આત્મજ્ઞાનીઓ દેખાય નહીં, ક્યાંક ક્વચિત કોઈક ઠેકાણે હોય, તો આવા કાળની અંદર જેને આ પ્રાપ્ત કર્યું છે એને પુરુષાર્થનો દુર્ધ કરવો પડશે. સામાન્ય પુરુષાર્થથી આ ચાલે એમ નથી. તો નવ તત્વનું યથાર્થ પરિજ્ઞાન, નવ તત્વોનું પરિજ્ઞાન કહો કે છ દ્રવ્યનું પરિજ્ઞાન કહો કે છ પદનું પરિજ્ઞાન એને યથાર્થ કરવું પડશે. અને કોઈ પણ ઠેકાણે એની ભૂલ ન થવી જોઈએ. અને આ ભૂલો ક્યાં ક્યાં નવ તત્વોમાં થાય છે એને મોક્ષના પ્રકાશની અંદર એને મોટો અધિકાર આપેલો છે કે આ નવ તત્વોમાં જે ક્યાં ક્યાં ભૂલ કરે છે. મોક્ષમાં પ્રકાશક પંડિત ટોડરમલજીએ લખેલું છે 200 વર્ષ ત્યાં પહેલા. એની અંદર એમને જૈનના અનુયાયીઓ પણ તત્વોમાં ક્યાં ક્યાં ભૂલ કરે છે એનું એમને બહુ સચોટતાથી વર્ણન, બીજા કોઈ ઠેકાણે એવું વર્ણન છે. તો વસ્તુ જૈન છે તેમ આપણે પેલા તો જાણવી પડે નવ તત્વોને, અને એ નવ તત્વનું પરિજ્ઞાન કરવાનું છે. તો એમાં પણ આચાર્ય ઉમા સ્વામી મહારાજે કહ્યું છે કે તારે પરિજ્ઞાન કરવું હશે કાં તો જૈન દર્શન છે એની સામાન્ય ચાલે એવી વાત છે નહીં, કે તો નહીં પ્રમાણ અભિગમા અથવા નયોને પ્રમાણથી આનો અભિગમ કરવો પડશે. અને કમને કમ આટલું તો એવું જોઈશે કે નય અને પ્રમાણ દ્વારા નવ તત્વોનું એને પરોક્ષ, પેલા તો પરોક્ષ જ્ઞાનની વાત છે, એટલે કે બુદ્ધિપૂર્વકનું જ્ઞાન સદગુણ દ્વારા સાંભળીને, શસ્ત્ર દ્વારા શસ્ત્રાસ્ત્રનું વાંચન કરીને, એનો વિચાર કરીને, એનું ફરી ફરી પરાવર્તન કરીને આ પરોક્ષ નવ તત્વોને જેમ છે તેમ યથાર્થ જાણવા પડશે. એટલે કૃપાળુએ બહુ સરસ વચન લખ્યું છે કે આ જે છ પદ અમે કયા છે, તો જો છ પદ જ્ઞાનીઓ કયા છે એ છ પદ મહા પ્રવચન છે, અને તેને જેને વારંવાર વિચાર કરવો. તો ભાઈ એક વખત વિચાર કરીએ તો, કે ભાઈ એક વખત વિચાર કરીએ તો આ સમજાય એ વાત છે નહીં. કારણ કે અંતરની શુદ્ધિ પ્રમાણે આ વાત સમજાતી, જે અંતરની શુદ્ધિ જેમ જેમ આપણી અંતરની શુદ્ધિ વધતી જાય તેમ તેમ તત્વનું રહસ્ય આપણને મળતું જાય. આપણે અંતરની એટલે અંતરની શુદ્ધિ જેમ 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 આ પ્રત્યે આપણી ગતિ થાય તેમ 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 આપણે અંતરની શુદ્ધિ વધે, અને જેમ જેમ આપણી અંતરની શુદ્ધિ વધે તેમ 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 એ નવ તત્વ અને છ પદ આદિ હું આપણે પોતાને યથાર્થના રહસ્યની ખબર પડે એટલે વારંવાર કહ્યું છે. ત્યારે સ્વાધ્યાય કહ્યું તો સ્વાધ્યાયમાં શું વાત કરી છે કે વાંચના પૂછના પરાવર્તના અનુપ્રેક્ષા, અને અનુપ્રેક્ષા કરવી પડશે, વારંવાર અનુપ્રેક્ષા કરવી પડશે, એની પાંચ અનુપ્રેક્ષા વારંવાર હું ચિંતન કરી અને આ પ્રમાણે કરવું પડશે. અને આ નવ તત્વોની પહેલા તો પરોક્ષ શ્રદ્ધા કરવી પડશે. હવે આપને પાપની પણ શ્રદ્ધા નથી. જૈન દર્શનની અંદર મુખ્ય ત્રણ ચાર વાતો ખાસ જાણવાની છે. એક તો એ કે દરેકે દરેક જીવને પાપ અને પુણ્ય પ્રમાણે બાહ્યના સંજોગો એને મળે છે. પોતાની ઈચ્છા પ્રમાણે, પોતે ઈચ્છા એ પ્રમાણે ઘર કે પૈસા કે આદિ કોઈ પણ સંયોગો જે સંસાર સુખના કારણ છે, એ સંસાર સુખના કારણ કોઈ પણ સંયોગો પોતાના પાપ અને પુણ્ય પ્રમાણે, પણ આપણે તો પુણ્ય પાપની પણ શ્રદ્ધા નથી. આપણે પૈસા થોડા હોય તો કઈક કોઈ ચીજ બરાબર ન હોય કે આમ હોય તો આપણે વ્યાકુળ થઈ જાય. અરે ભાઈ આ પુણ્ય પાપની બધાને તરફ ઠેકાણા નથી કે ભાઈ તમે જે મળવાનું છે તારા પુણ્ય પ્રમાણે મળવાનું છે. તું માને તો હું કહો, પણ તું કહો પતું થયું તો કહો પતું તો એના જન્મ નથી, તું અહીંયા જન્મ. તો જે કઈ પોતાને મળે છે કે પોતાના પુણ્ય અનુસાર સંયોગો મળે છે એમાં કોઈની બુદ્ધિ કોઈનો પુરુષાર્થ કામ આવતો જ નથી. બુદ્ધિમાન હોય, તીવ્ર બુદ્ધિ હોય, માણ બીજા પોતાનું પૂરું કરતો હોય, આજીવિકા પૂરું કરતો, અને અકલના ઓઠીને જેને આપણે કહીએ ને અકલના ન હોય ભજન ત્યાં જન્મમાં હોય અને ખમા ખમા થતા હોય. આ બધા છે ના અકલ તો કાંઈ ન હોય, અકલ હા ઓછી હોય, અને એ માણસને ત્યાંથી ઉઠાવી મૂકીએ તો એને હા બીજું કોઈ રૂપિયા આપે ને બધી કરો હવે ગણતરી કરો એ આકલવાળા હોય તો ભાઈ પોતા પુણ્યની હિસાબે સજન કે જન્મ અને ખમા ખમા થતું હોય. તો પૂર્વના સંયોગો છે એ જ નિર્ણય કરવો જોઈએ કે પૂર્વના જે સંયોગો છે એ આપણા તાપની અનુસાર જ આપણને મળે છે. તો જે કંઈ મળે છે એમાં સંતોષ માની અને આ જે કાર્ય કરવાનું છે એ પ્રતિ એટલું કૃપાળુ બહુ સરસ વચન લખ્યું છે કે તું જે મહાન કામ કરવા માટે જન્મ્યો છે તેનું તું અનુવારમાં તું અનુપ્રેક્ષણ કરજે, તું મહાન કાર્ય કરવા માટે, એવો શબ્દ પડ્યો છે. અને ભાઈ સમુદ્ર મોટો છે, હોળી નાની છે, ટાઈમ આ અભિવ્યક્તિ લખ્યું છે કે તારી પાસે ટાઈમ બહુ ઓછો છે. કામ મહાભારત એવું લખ્યું છે શબ્દ, કે કામ મહાભારત છે, ટાઈમ ઓછો છે. એટલે કે હોળી નાની છે, સમુદ્ર મોટો પડવાનો છે. તો હવે સાવધાનીપૂર્વક એ કામ કર, ખબર નથી કે આયુષ્ય ક્યારે પૂરું થશે અને ક્યારે આ બધા સંયોગો મળેલા છે, કઈ સંયોગોને ક્યારે તમે વેરા થશે એની તને ખબર નથી ભાઈ. તો જ્યાંથી તું આ વાત સાંભળે છે ત્યાંથી તું નક્કી કરે કે મારે તો હવે આ જન્મમાં આ જ કામ કરવું છે, બીજું કાંઈ કરવું નથી. અને જે આપણને પોતાની પૂર્વ પુણ્ય અને પાપના હિસાબે સંયોગો મળે છે એમ જગતના બધા જીવોની મળે છે, તો એનું આમ કરી નાખું, આનું આમ કરી નાખું, આનું આમ કેવું રહ્યું કે આ જગતની અંદર. આ એક પાપ પુણ્યનો પરોક્ષ સિદ્ધાંત આ જીવ ગ્રહણ કરે તો પણ એની ઘણી 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 એની આકુરતા ઓછી થઈ જાય. આ કરું, આ કરું, આ કરું, પૈસા આમ થી લઉં, આમ થી લઉં, આમ થી લઉં, આમ થી લઉં, આખો દાડો એમ એની ચિંતા. પણ અરે ભાઈ તને નહીં મળે. અને કૃપાળુભાઈ કહ્યું છે કે ભાઈ તું તારે જાતને પૂછતો ખરો કે તારે આજીવિકા પૂરતું મળે તો બસ છે, પણ તારે વધારે મેળવવાનું શું પ્રયોજન છે? અને જો એ પ્રયોજન કામ છે બીજું કોઈ હોય તો આ પૈસા તમે દુર્ગતિમાં લઈ જશો, આ પૈસા તમે દુર્ગતિમાં લઈ જશે. માટે આપણે પાપની શ્રદ્ધા કરી, આ તો બહુ સામાન્ય વાત છે. આ ભારતની અંદર છ દર્શનની અંદર આ વાત કરી છે કે ભાઈ પાપ અને પુણ્ય, એ પાપ પુણ્યની પણ આપણે શ્રદ્ધા, આપણે એમ કહીએ કે ભાઈ મને આ મને તો બહુ ધર્મ પર શ્રદ્ધા છે, કૃપાદેવ તો બહુ શ્રદ્ધા છે, અને જૈન ધર્મ પર મને શ્રદ્ધા છે. પ્રભુ તારામાં તમે આ શ્રદ્ધા નથી પુણ્ય પાપની, તમે પુણ્ય પાપની એક એક તત્વ તું શ્રદ્ધા કરે પૂર્ણ રૂપે, એક ગુણ તારામાં પ્રગટ થાય તો કૃપાદેવ છું કે એક ગુણ પ્રગટ ઘણા ગુણો પ્રગટ તારામાં થઈ જશે. કૃપાદેવ કહે છે કે એક કણું દાણો વાવીશ તો ઘણા ગણના દાણા જેમ થઈ જાય છે, તેમ એક ગુણ પણ તારામાં આવશે તો એ ગુણ ઘણા ગુણોને લાવશે. તો એ પુણ્ય પાપની પણ આપણને શ્રદ્ધા નથી. અને થાપા આમ થી આમ, આમ થી આમ, આમ થી આમ મહારાજ કરે જગતના પદાર્થો, જે પદાર્થોમાંથી કદી સુખપૂર્ણ પ્રાપ્ત થવાનું નથી. અને માત્ર જે જગતના પદાર્થો જે સુખ છે એ સુખની પાછળ દુઃખ છે, છે 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 જ, પશ્ચાત દુઃખ તે સુખ નહીં. એટલે આ વાતનો વારંવાર વિચાર કરવાનો છે. કેમ કે અનાદિકાળથી ઊંધી માન્યતા, ઊંધા વિચારો કર્યા છે, તો એના સંસ્કાર એટલા બધા દ્રઢ આપણને થઈ ગયા છે કે આ સંસ્કાર નવા સંસ્કાર લાવવા માટે એટલી કૃપાળુભાઈ વાત કરી છે કે શસ્ત્ર શસ્ત્રાસ્ત્ર અને સત્સંગનો દીર્ઘકાળ સુધી પરિચય કર્યો. એકાદ વખત પરિચય કરે આ વાત હાથમાં આવેલી છે નહીં તો નવ તત્વનું પરિજ્ઞાન આપણે બરાબર, નવ તત્વનું પરિજ્ઞાન બરાબર આપણે કરવું નહીં. અને બીજું મોક્ષ તત્વ, મોક્ષ છે એની આપણે દ્રઢ શ્રદ્ધા કરવી જોઈએ. કૃપાળુભાઈ ઠેકાણે લખ્યું છે કે ભાઈ તને કદાચ કોઈ વાત ન સમજાય, પણ તારી ઓગે ઓગે પણ એવી દોઢ શીશા જેવી શિશુ દોડવું એવી શ્રદ્ધા કરજે. એ શ્રદ્ધામાં ચલિત તું થઈશ નહીં, પછી ધીરે ધીરે તું સમજીને કરજે, પછી તું ધીરે ધીરે એ શ્રદ્ધાને યથા સમજીને કર. પણ તારી આ શ્રદ્ધા મોક્ષ છે એની તારી શ્રદ્ધા બરાબર પણ યથા થવી જોઈએ. તો પુણ્ય પાપ અને મોક્ષ આ તંતો કર શ્રદ્ધા, અને એટલું કરશે બાકી બધું. અને હવે પછી વાત આવે છે કે હવે શું કરવાનું. નવ તત્વ જે છે એ નવ તત્વનું આપણે જયારે પરિજ્ઞાન આપણે કર્યું તો એનો વારંવાર અભ્યાસ આપણે કરવો જોઈએ. અને છ પદનો વારંવાર અભ્યાસ કરવો, કરીને શું કરવું છે આપણને છેવટે કે સ્વ અને પરને બંને જુદા પાડવા છે. આ સંસાર કેવી રીતે ઉભો થયો છે કે સ્વ અને પર એ બે એકમત થઈ ગયા છે, એ બે એકમત એકમત થઈ ગયા છે. એટલે આપણે માન્યતામાં એકમત થઈ ગયા છે, કઈ જળ ચેતન થઈ ગયું નથી, ચેતન પણ જળ થઈ જતા નથી ત્રણેય કાળમાં, એ તો જુદા છે. પણ આપણી માન્યતાની અંદર આ બેનો એવો ધોષેર થઈ ગયો છે કે એ બેની જેમ છે તેમ આપણે જુદા કરવા, જેમ સોનું જેને જોડતું હોય એને માટીને કાઢવું પડશે, કેમ કે સોનાના કઈ ગઠ્ઠા પ્રાપ્ત થતા નથી ખાણમાંથી, તો સોનું અને માટી બે મિક્સર નીકળે છે. તો આ જે માટી અને સોનું મિક્સ નીકળે છે એને જે સોનાના અર્થી એ માટીને બહાર કાઢી અને સોનું પોતે ગ્રહણ, તો એમાં એમ જો કપડું મળ્યું છે તો મેલા કપડાને આપણે પ્રયોગ દ્વારા આપણે એને સાફ કરવું તો મેલ જતો રહેશે. તેમ આ આત્માની અંદર અનાદિકાળથી મેલ લાગેલો છે. કોના દ્વારા મેલ લાગે છે? કે જળ પદાર્થમાં સંઘીય મેલ લાગ્યો છે. કે જે જળ પદાર્થ છે, એ જળ પદાર્થ જે કર્મ છે, એ કર્મ અનાદિકાળથી આ જીવને કર્મ અનાદિ કર્મરૂપી રેલ, એવો શબ્દ ટોડુમલજી
મોક્ષ માર્ગ પ્રકાશકમાં કહે છે.
જળ છે અને જે ચેતન છે એની અંદર જે જે કઈ જળ પદાર્થ છે તેને આપણે આપણા મહિના અને જળના નિમિત્તે ઉત્પન્ન થતા રાગ દ્વેષ સુખ દુઃખ આદિ જે કઈ પર્યાય એટલે કે પાપ પુણ્ય આદિ જે આશ્રયભાવ છે એ આશ્રયભાવ એ બધા જળ છે. કેમ કે આત્માના સ્વભાવમાં છે જ નહીં તો નવ તત્વની અંદર આ પુણ્ય આશ્રય અને બંધ છે. એ જળ તત્વ છે, શરીર જળ તત્વ છે અને શરીરથી ભિન્ન જેને આપણે મારા કહ્યું છે, અરે એ તો મારા કોઈ થયા જ નથી, તારે છતાં પહેલા જ છે. છતાં સ્ત્રી પુત્ર ધન દોલત આદિ કુટુંબ કબીલો ગામ બામ એ તો બધું એમને વાત જ કરમાં. આ તો જે દોષર થઈ ગયેલું તો શરીર રાગ દ્વેષ નો ભાવ, રાગ દ્વેષ મોહ નો જે ભાવ અને એથી ઉત્પન્ન થતા કામ ક્રોધ લોભ આદિ જે કઈ ભાવો છે તે બધા, અને એટલે કૃપા ડોક્ટર લખ્યું છે કે તારે શું કરવાનું છે કે ઉદારિક દેહથી તારી જાતને જુદી કરવાની છે. આ ઉદારિક દેહ તો હું નથી એટલે કે આ કાયા તો હું નથી. પછી તેજસ શરીર, પછી કાર્મિક શરીર થી તારે તારી કાયાને તારે તારા સ્વરૂપને જુદું કરવાનું છે. કેમ કે આ બધા પ્રભાવ છે. તો ઉદારિક શરીર, તેજસ શરીર, કાર્મિક શરીર અને રાગ દ્વેષ આદિ જે વિકલ્પો ઉઠે છે એ વિકલ્પ થી પણ તારે જુદું પડવાનું છે. વિકલ્પ પણ તારો સ્વભાવ નથી, વિકલ્પ પણ તું નથી. એટલું જ નહીં પણ પૂર્વ કર્મના ઉદયથી થતા પ્રતિપળે થતા જે સુખ દુઃખ આદિ ભાવ એ ભાવ પણ તારા નથી. એટલું તો નહીં તો આ બધા છે એ બધા ભાવ વિચાર કેવા ભાવ છે? બધા જળ ભાવ છે. તો રાગ દ્વેષ સુખ દુઃખ પુણ્ય પાપ શરીર તેજસ કર્મ ઔદારિક શરીર આમાંનું કઈ પણ મારું છે નહીં. અને કૃપાલદેવે આ ભીંત અવલોકન દ્વારા શરૂ કર્યું ત્યારે એની ફૂટનોટની અંદર આ વાત બહુ થઈ છે. અરે ભાઈ આ તો તારું નથી, પણ મન વચન અને કાયાના યોગો પણ તારા નથી. બીજી વાત તો તું જવા દે, મન વચન અને કાયાના યોગો, યોગ આશ્રય અને યોગ છે આશ્રય છે, તો મન વચન અને કાયાની સમગ્ર ક્રિયાથી તું જુદો છો એ વાત મને ત્યાં બહુ સ્પષ્ટ બતાવી. તો આ તો આત્મા શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખ ધામ. હવે જે આત્મા છે જે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન એની અંદર જ્ઞાન સિવાય બીજું કઈ નથી, આનંદ સિવાય બીજું કઈ નથી. એવો જે શુદ્ધ અનંત ગુણનો જે પિંડ, એવું જે ત્રિકાળ તત્વ નિત્ય તત્વ એટલું જ મારું તત્વ છે. એ સિવાય જે કઈ છે બૌદ્ધ પ્રભાવ છે. તો આવી દ્રઢ સદા વારંવાર હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન પૂર્ણ છું. કઈ અન્ય તે મારું નથી પરમાણ માત્ર અરે ખરે, હું એક શુદ્ધ મમત્વ હું જ્ઞાન દર્શન પૂર્ણ છું. એમાં રહી સ્થિત લીન એમાં શીઘ્ર આ સૌ ક્ષર કરું. તો જ્ઞાનીનું આ પ્રમાણે સ્વ અને પરનો ભેદ કરવાનો છે. તો આવો ભેદ જ્યાં સુધી આપણે ન કરીએ તો ભેદ કરશો. કરવાનું કેવી રીતે? કે વારંવાર આનો અભ્યાસ કરવાનો. એટલે કે આ બધા પરભાવ છે અને આ આત્મભાવ છે એ બે આપણે યથાર્થ જાણવા જોઈએ. એટલે કૃપાલુ એક બહુ સુંદર વાત કરે છે, એક વાક્યની અંદર કહે છે કે આ આત્મભાવ છે અને આ અન્ય ભાવ છે એવું બધું દૂધ જેને આત્મામાં પરિણત થયું છે તેને સહજ ઉદાસીનતા થાય છે અને તે ઉદાસીનતા ક્રમે કરીને મોક્ષને આપે છે. તો ભેદ જ્ઞાન જે છે જૈન દર્શન ની અંદર અગત્યમાં અગત્યની કોઈ વાત હોય તો આ ભેદ જ્ઞાન છે. પ્રતિ પળે જ્ઞાનીઓ તો આ ભેદ જ્ઞાન અનુભવ દ્વારા કરી જ રહ્યા છે. ભેદ જ્ઞાન તો છે જ એમને, પણ મુમુક્ષુએ વારંવાર પોતે કોણ અને પોતે કોણ નથી આનો વારંવાર અભ્યાસ કરવો. એટલે અભ્યાસ કેવી વાત આવી, પંડિત પ્રવટ ઉદલમલજીએ એમના મોક્ષમાં પ્રકાશ ની અંદર લખ્યું છે કે અભ્યાસ કરવો કેવી રીતે. તો કે બહુ ક્રમથી પેલા દેવ શાસ્ત્રનો અભ્યાસ કરવો, પછી નવતત્વનો અભ્યાસ કરવો, પછી સ્વપરનો અભ્યાસ કરવો અને પછી સ્વનો અભ્યાસ કરવો. આ ક્રમ બતાવ્યો છે. તો દેવગુરુ શાસ્ત્ર કેવા હોય વિતરા દેવગુરુ શાસ્ત્ર એનો અભ્યાસ કરવો, એથી કરીને તમે ક્યાંય અસદગુરુ ને સદગુરુ માની મળો અને પછી નવતત્વનું યથાર્થ પરિજ્ઞાન કરવાનું અને યથાર્થ પરિજ્ઞાન કરી અને ત્યાર પછી ત્યાંથી સ્વને પર, આ સ્વ હું હું કહું અને પર કહું એનો યથાર્થ વિવેક કરવાનો. બધું હું કહો તો જે તું તો નિત્ય જે સ્વરૂપ છે, શ્રદ્ધાના વિષયની અંદર શુદ્ધ પર્યાય લેવામાં આવતી નથી. શુદ્ધ પર્યાય એ તો ક્ષણિક છે, તું ક્ષણિક છો, તું તો નિત્ય છો. તો શુદ્ધ પર્યાય જે ક્ષણિક છે એ પણ શ્રદ્ધાના વિષયમાં આવે નહીં. શ્રદ્ધાના વિષયમાં તો એક જ આવે, હું તો આ જ છું. શ્રદ્ધાનો વિષય શ્રદ્ધા શું કામ કરે છે, ક્યાંય ને ક્યાંય પોતા તેનું સ્થાપન કરે છે કે હું આ છું. મિથ્યા શ્રદ્ધા હોય તો શરીરમાં પોતાપણાનું સ્થાપન કરે, રાજદેશ ઉદ્ધારમાં સુખ દુઃખમાં પોતાપણાનું સ્થાપન કરે અને બીજા પર પદાર્થમાં પોતાનું સ્થાપન પણ કરે. તો શ્રદ્ધાનું કામ એક છે કે ક્યાંય ને ક્યાંય પોતાપણાનું સ્થાપન કરવું. તો મુખ્યુએ પોતે કોણ છે કે પોતે તો માત્ર પૂર્ણ શુદ્ધ નિત્ય આત્મતત્વ છે. કેવું આત્મ છે, બીજો જ્ઞાનીએ અનુભવ્યો છે તેવું. જેવો મહત્પુરુષોએ જ્ઞાની પુરુષોએ કૃપાળુદેવો જેવો આત્મા અનુભવ્યો છે એવો આત્મા ધ્રુવ ત્રિકાળ એ ધ્રુવ એને અનેક રીતે શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે. કોઈ ઠેકાણા તો કહ્યું છે કે સમયસરમાં તેને જ્ઞાયક ભાવ કર્યું છે. ધ્રુવ જ્ઞાયક, જ્ઞાયક કા જ્ઞાયક એટલે જાણનાર, જાણનાર એ જાણનાર તત્વ તે હું એવું ધ્રુવ ટીકા તત્વ એ. અને તત્વસૂત્ર ની અંદર એને શુદ્ધ પરિણામિક ભાવ, પરમ પરિણામિક શુદ્ધ ભાવ કયો છે. અહિંસાની અંદર એને કારણ પરમાત્મા કયો છે. તો ધ્રુવ ત્રિકા એ ક્રૂપ જે ચૈતન્ય અને કૃપાળુદેવ એ વાત કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ આ વર્ણન કર્યું છે. અને તો હું કોણ છું અને પર કોણ છે આનો વિવેક યથાર્થ કરવો જોઈએ. તો હું તો એક જ, હું એક ચૈતન્ય તત્વ માત્ર છું, બીજું કઈ નથી. કેવું અભેદ એ ક્રૂપ ચૈતન્ય તત્વ એ સિવાય કઈ નહીં. એટલે મોક્ષ અધિકાર ની અંદર સમયસારમાં કહ્યું છે કે બંધો તો હું જાણી સ્વભાવ ને સ્વભાવ જાણી આત્મનો, જે બંધથી નિવર્તન કરે તે મોક્ષ પામી ખરે. તો કેવી રીતે મોક્ષ મેં ત્યાં કહ્યું કે જીવ બંધ નિયત બીજી બીજી લક્ષણે છેદાય છે, પ્રજ્ઞારૂપિ ચીની થકી બંને જુદા પડી જાય છે. એટલે જ્ઞાન રૂપ પ્રજ્ઞા ક્ષણી એટલે સમ્યક જ્ઞાન, તો સમ્યક જ્ઞાન દ્વારા જ આ સ્વ અને પરનો બેનો ભેદ થાય છે. તો શું કહ્યું કે જે બંધ નિજ નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે, પ્રજ્ઞા રૂપિ ક્ષણ છેદતા બંને જુદા પડી જાય છે. આ બંને અને શું કહ્યું તો કેવી રીતે, તો કે છે પ્રજ્ઞાથી જેમ જુદો કરો તેમ ગ્રહણ કરવો, પ્રજ્ઞા થકી આત્માને પ્રજ્ઞાથી હું આ છું એવું ગ્રહણ એટલે અનુભવ કરવો, હું આ છું એવો અનુભવ કરવો પ્રજ્ઞા દ્વારા એટલે જ્ઞાન દ્વારા થાય છે. તો આપણો જે ઉપયોગ છે એ ઉપયોગ જે ઇન્દ્રિયો અને મન દ્વારા બહાર પ્રવર્તે છે એ ઉપયોગને પોતે મન અને મતી અને શુદ્ધ જ્ઞાન એટલે સમયસારની 144 ભાષાની અંદર આચાર્ય અંબચંદ્રાચાર્ય આ વાત કહી છે કે મતી અને શુદ્ધ જ્ઞાન જે ઇન્દ્રિયો દ્વારા પ્રવર્તે છે, ઇન્દ્રિયો મન દ્વારા એને ત્યાંથી પાછા વળી અને સ્વસન્મુખ કરવા. તો સ્વસન્મુખ ક્યારે થાય? તો જયારે આખા જગત ઉપરથી આપણને આસક્તિ ઉઠી જાય, એવી ઉદાસીનતા આવે, ત્યારે જ આપણો ઉપયોગ અંતર્મુખ થાય છે. ઉપયોગ તો એટલો બધો ચંચળ છે, એટલે ઘડી ઘડી ની અંદર બહાર, ઘડી ઘડી ની અંદર બહાર જતો રહે છે. એટલે કૃપા ઉદય ઠેકાણ કહ્યું છે કે મુમુક્ષુએ પોતાના ઉપયોગને વારંવાર સન્મુખ કરવો, એટલે વારંવાર એનું ચિંતન, આત્માનું ચિંતન, આત્માનું મનન, એ સંબંધી જીચે કહ્યું હોય એનું મનન કરવા. અને એમ કરતા કરતા વળી ઉપયોગ બહાર જતો રહેશે અને વળી પાછો એને અંદર લાવો, વળી પાછો જતો રહેશે, વળી પાછો એને અંદર લાવો. એમ કરતા કરતા વખતે અનુભવ થઈ જાય છે. આ એમની શબ્દો છે કે અનુભવ કરવો છે તારે તો વારંવાર ઉપયોગને જે પર તરફ જાય છે, સંસારના ભાવ તરફ જાય છે, સર્વાદીના ભાવ તરફ જાય છે, ત્યાંથી ઉપયોગને પાછું વાળવાનું, એટલે સન્મુખ કરવાનું, એટલે કે આત્માના ચિંતનની અંદર રોકવાનું. તો અહીંયા એક વાત સમસ્યાની અંદર બહુ સુંદર કરેલી છે કે જે જીવ નજીક આવે છે તો તેને પહેલા નિશ્ચયનો પક્ષ આવ્યો છે, એટલે કે હું તો આ છું બાકી કઈ નથી. એ ભાવ એને દ્રઢ થતા 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 હું તો આ હું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય છું, એટલે વિકલ્પ છે. પણ એ વિકલ્પ પેલા આવ્યા વિના રહેતો નથી. વિકલ્પ દ્વારા એટલે ચિંતન દ્વારા નિર્ણય કરેલો રહે છે કે હું તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખો, બીજું કઈ હું મારું છે જ નહીં. એ વારંવાર નિર્ણય કરી અને બધા પ્રભાવોથી પોતાને પાછો પાડવો અને આ પ્રમાણે વારંવાર વારંવાર અભ્યાસ કરવો. એટલે કહ્યું છે કે વૈરાગ્ય અભ્યાસ જ, વારંવાર વૈરાગ અને અભ્યાસ દ્વારા જ આ તત્વની પ્રાપ્તિ થાય છે. બાકી માત્ર વિકલ્પ દ્વારા, માત્ર પરોક્ષ જ્ઞાન દ્વારા, માત્ર શાસ્ત્ર જ્ઞાન દ્વારા ના, આ તત્વ માત્ર શાસ્ત્ર જ્ઞાન દ્વારા તો પરોક્ષ જ્ઞાન થાય છે, પ્રત્યક્ષ જ્ઞાનની માટે અપૂર્વ અંતર સંશોધનથી કોઈ મહાભાગ્ય સદગુરુ અનુગ્રહે આત્મ તત્વને પ્રાપ્ત કરે છે. તો અંતર સંશોધન, સંશોધન શું કરવાનું છે કે આ હું સ્વ છું પર છું, દુર્દેવો એ સંશોધન કરે. તો દુર્દેવો સોનાને અને ધૂળને જુદા પાડીને સોનું ગ્રહણ કરીને ધૂળને છોડી દે એવું અંતર સંશોધન, અપૂર્ણ અંતર સંશોધન, જે પહેલા કોઈ દિવસ ન કર્યું, અપૂર્ણ સંશોધન આપણે કરતા જઈને વારંવાર અભ્યાસ કરતા કરતા એક વખત એવું આવે કે આપણા પરિણામ છે એ હવે સ્થિર થતા જાય. એટલે કે યોગ દ્રષ્ટિ આપ સજાય છે એમાં ચોથી જે દ્રષ્ટિ છે એમાં કહ્યું છે કે ઉત્થાન દોષનો નાશ પણ, એટલે કે જે મન ફરી ફરીને ચલિત થઈને બહાર જતું રહે છે એ મને સ્થિર થતું જાય છે. અને તમારે મનની એવી ક્ષમતા આવી જાય કે તમે જ્યાં ઈચ્છો ત્યાં તમે તમારા મનને રાખી શકો એવી ક્ષમતા આવ્યા પછી એ આત્મદર્શન થાય છે. એની પહેલા આત્મદર્શન થતું નથી કે જેનો ઉપયોગ ચંચળ છે એને આત્મદર્શન થતું નથી. તો એ ચંચળ ઉપયોગને સ્થિર કરવાને માટે કૃપા ઉદય કેવો સરસ લાગતી કે સુધારક સત્સંગ સત્સાધન વૈરાગ ઉપસંગ આદિ તેના સાધનો છે. તો આ વાત કેમ કે ઉપયોગ વસ્તુ નિર્વિકલ ઉપયોગનો લક્ષ્ય સ્થિરતાનો પુરુષાર્થ કરવાથી થાય છે. સ્થિરતાનો પુરુષાર્થ કરવાથી નિર્વિકલ ઉપયોગનો લક્ષ્ય થાય છે અને એ સ્થિરતા માટે સુધારસ ઉપસંગ વૈરાગ સશાસ્ત્ર અને સત્સંગ આદિ તેના સાધન છે. તો આ સાધન દ્વારા આપણા ઉપયોગ જે ચંચળ છે એ ઉપયોગને આપણે સ્થિર કરવો પડે અને એ ઉપયોગ જે સ્થિર છે એ સ્થિર ઉપયોગ અંતર્મુખ થાય છે. ચંચળ ઉપયોગ અંતર્મુખ થાય નહીં, કેમ કે ઉપયોગ એટલો બધો ચંચળ છે કે આપણે સામે તમે બેઠા છો તો તમે મને સાંભળો છો અને જો પણ એક સમય છો તમને લાગે પણ એમ નથી. ઉપયોગ એટલો ચંચળ છે કે સાંભળતો વખતે જોતો નથી, જોતો વખતે એ સાંભળતો નથી. પણ આપણો ઉપયોગ એટલો સ્થૂળ છે, એટલો બધો ચંચળ છે કે આપણે ખબર નથી પડતી એની ચંચળતાની. તો આ ચંચળ ઉપયોગને સ્થિર કરવો પડે. તો જ્યાં સુધી આ ઉપયોગ ચંચળ છે સ્થિર ન થાય ત્યાં સુધી આત્મદર્શન થતું નથી. એટલે તો આત્મદર્શન જેને કહ્યું છે એને આ વાત છે. તો માર્ગની જયારે વાત કરવામાં આવે છે તો માર્ગ તો એક જ છે, મોક્ષનું માર્ગ બે છે નહીં. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ પ્રેરિત પરમાર્થનો તે વ્યવહાર સંમત આદરજ્ઞાની ધ્યેય જ્યાં વર્તમાનમાં હોય થશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નકો પછી ત્યાં કયું કૃપાળુ દેવી વાત કરી છે કે ભાઈ ભક્તિ છે ભક્તિથી પ્રાપ્તિ થાય ભક્તિ માર્ગ તે શ્રેષ્ઠ છે. જ્ઞાન માર્ગ ક્રિયા માર્ગ અને ભક્તિ માર્ગનું વિવરણ શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે તો ત્યાં ત્રણ માર્ગ નથી લોકોની આ મોટી ગુજ છે. આ ગુજ ઉકેલવી જોઈએ કે ભક્તિ અને ભક્તિની ત્યાં પ્રધાનતા હોય એટલું બધું બતાવ્યું છે. જ્ઞાનની પ્રધાનતા હોય એવું બતાવ્યું છે એમ કે દાખલા તરીકે લલિતજી મુનિ હતા એ ભક્તિ પ્રધાન જીવ હતો તો એમને બીજું પત્ર કૃપાળુ દેવ લખ્યા તે તે પ્રત્યેની મેં ભક્તિ પ્રધાન વાતો લખી છે. ત્યારે સુભાષભાઈ એમના શિષ્ય હતા તો એમની જીજી પણ વાતો લખી છે એ જ્ઞાન પ્રધાન વાતો લખી છે. તો સદગુરુ સમજે છે કયો ભક્તિ પ્રધાન જીવ છે કયો જ્ઞાન પ્રધાન જીવ છે અને જેમ જેમ જેવો જીવ થયો તેને તે પ્રમાણે મૂકે તત્પર એનો વાત એમ નથી કે ભાઈ ભક્તિ માર્ગ જુદો છે ને જ્ઞાન માર્ગ જુદો છે અને ક્રિયા માર્ગ જુદો છે એવું કઈ છે નહીં. આ ગુજ ઘણાની છે આ ગુજ કાઢી નથી માર્ગ તો એક જ હોય ત્રણ કાળમાં અનંત કાળથી એક જ માર્ગ ચાલુ આવે છે. અનંત કાળથી જૈન દર્શનના અનંત કાળમાં અનંત ચોવીસી થઈ ગઈ વર્તમાનની અંદર પણ જે વર્તમાન અવસ્થિત કાળની અંદર ભરતક્ષેત્રની અંદર જે ચોવીસ તીર્થંકરો ભગવાન ઋષભદેવથી મારી સામે થયા એને એક જ માર્ગ બતાવ્યો છે એટલે માર્ગ એક જ છે. અને એ માર્ગ કયો છે કે પોતાના ઉપયોગને પોતાના સન્મુખ કરી અને એ સન્મુખ ઉપયોગ દ્વારા પોતાના સ્વરૂપનો અનુભવ કરવો. એ અનુભવ થાય છે ત્યાંથી માર્ગની શરૂઆત થાય છે અને અનુભવ થયા પછી તે વારંવાર એ અનુભવ માટે પુરુષાર્થ કરી અને એ ચારિત્ર પ્રગટ કરવું એટલે જેમ જેમ એટલે કયું કૃપાળુ દેવ શું કહ્યું કે વર્ત નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતિક વૃત્તિ વહી નિજ ભાવમાં પરમાર્થે સંકેત વર્ણમાન સંકેતથી ચારે મિથ્યા ભાષ ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. તો જેમ જેમ વારંવાર જ્ઞાની કામ શું કરે છે જ્ઞાની એક જ કામ બાકી છે કે વારંવાર પોતાના સ્વરૂપમાં પોતે સ્થિત થવાનો પુરુષાર્થ કરે છે. પણ પૂર્વ કર્મની અને યોગ્યતા એવી હોય છે કે વારંવાર ઉપયોગ ઉદય તો ચાલુ જ છે પણ જે નિર્ગુણ ઉપયોગ કરવો છે વારંવાર નિર્ગુણ ઉપયોગ માટે જ્ઞાનીનો પુરુષાર્થ સતત હોય છે અને પુરુષાર્થની અને પુરુષાર્થમાં જીવ ધીરે ધીરે ઉપયોગની સ્થિરતા વધતા ચારિત્ર પ્રગટ થાય છે અને ચારિત્ર પ્રગટ થતા ધીરે ધીરે ચારિત્ર પાંચમી ગુણ સ્થાનકે દેશ ચારિત્ર છઠ્ઠી સાતમી ગુણ સ્થાનકે ચારિત્ર અને એના અઢાકા ચારિત્ર બારમી ગુણ સ્થાનકે થાય છે અને તેરમી ગુણ સ્થાનકે અનંત જ્ઞાન પ્રગટ થાય છે. તો આ પ્રમાણે માર્ગનો ક્રમ છે. એ માર્ગ તો મુખ્ય વાત શું કે સ્વકર્મ ભેદ એ જ્ઞાનીનો જાપ છે. કૃપાળુદેવ કહ્યું છે કે હું આ નહીં હું તો આજ હું તો એમ પેલા વિચાર દ્વારા અને પછી એનો ભાવ આપણને આવવો જોઈએ. પછી આપણે વિચાર ન કરવો પણ આપણા ભાવની અંદર એ વાત આખો આત્મા કેટલા જ એ વાત આપણા ભાવમાં બેસી જવી જોઈએ. પછી એવો ભાવ રહેવો જોઈએ તો એવો ભાવ થવો જોઈએ આપણને. એ ભાવ જયારે થાય ત્યારે પછી એ ભાવની દ્રઢતા થતા ઉપયોગ અંતર્મુખ થાય છે. તો જેની નજીક દશા આવે છે એ જ હું કેવો હોય છે કે રાત્રિ અને દિવસ એ પરમાર્થ વિષયનું ચિંતન એને હોય અને કેમ અમારું ખાવું પણ એ જ છે પીવું પણ એ જ છે આસન પણ એ જ છે. ટૂંકમાં સમગ્ર ઉપયોગ એનો એ ચિંતન સતત ચોવીસે જાગૃતિના સમગ્ર કાળની અંદર એનું ચિંતન ચાલે એ જ ચાલે એ સિવાય અને બીજું કાંઈ બધું ગૌણ થઈ જાય છે. તો જયારે આપણે ભક્તિ માર્ગની વાત કરીએ ત્યારે એને પ્રભુ સિવાય અને સદગુરુ સિવાય સદગુરુ તો પ્રભુ રૂપ જ છે એને બીજું કાંઈ દેખાય નહીં. રાત અને દિવસ એનું મન ભક્તિ માર્ગની અંદર એનું મન પ્રભુમય થઈ જાય છે અને એ પ્રમાણે થતા જયારે દશા આવે છે ત્યારે એનો ઉપયોગ સહજ આધ્યાત્મ રૂપતા એટલે કે અંતર્મુખ થઈ જાય છે. તો આ પ્રમાણે કેમ કે આત્માનું ધ્યાન કરવું હોય તો અરૂપી આત્મા હોવાનું ધ્યાન કરવું હોય તો એ ધ્યાન જલ્દી થશે નહીં. એટલા માટે અવલંબનમાં ચોવીસ પ્રથમ કરશે અગર તો એનું અવલંબન આપણે લઈએ છીએ તો સાક્ષાત એ પોતે દેહધારી જે છે, દેહધારી એવા સદગુરુ કે દેહધારી એવા પરમાત્મા, એ પરમાત્મા એની અંદર પોતાના ઉપયોગને વારંવાર એકાગ્ર કરી અને મારે તો એ સિવાય બીજું કોઈ પોતે ન જોયું એવી જયારે દશા થાય, રાત અને દિવસ, રાત અને દિવસ, રાત ને દિવસ એનો ઉપયોગ પ્રભુની થઈ જવો જોઈએ. ભક્તિ માર્ગ ની અંદર પ્રભુનો ઉપયોગ થાય છે અને જ્ઞાન માર્ગ ની અંદર એનો આત્મનો ઉપયોગ. હું તો શુદ્ધ બુદ્ધ આજ ભાવ સતત એને ખોરાયા જ કરે, બીજું કાંઈ હોય નહીં. એટલે મંથન, તો મંથન બહુ જરૂરી વસ્તુ છે. વારંવાર મંથન કરે અને મંથન કરે એને માખણ મળે. મંથન જે કરતો નથી એને માખણ મળતું નથી, માત્ર સાંભળે અને બહુ ઘણું થઈ ગયું કાંઈ આત્માં ના આવે. આ કાંઈ એવો માર્ગ નથી કે સાંભળી ગયા એટલે બધું થઈ ગયું. આ તો વારંવાર પોતાનો પુરુષાર્થ કરવાનો છે અને એ ચિંતન દ્વારા હું તો શુદ્ધ બુદ્ધ. એટલે 320 ગાથાની અંદર સમયસરમાં તો એમ કહ્યું છે કે હું વાત કરી દીધી કે પર્યાય પોતાની નથી ત્યાંથી. કેમ કે શ્રદ્ધાનો વિષયની અંદર પર્યાય આવતી નથી. શ્રદ્ધાનો વિષય તો કેમ કે પર્યાય પક્ષણ ચિહ્નમાં જ થાય કે હું તો પર્યાય રહીત જ છું એવો શુદ્ધ. એટલે એમ પણ સમ્યક તેમજ જ્ઞાન વેદકારક નથી, વેદ કરે માત્ર જાણે બંધ મોક્ષ સંવર નિર્જરા. સંવર નિર્જરા બંધ અને મોક્ષને અને ઉદયને જે જાણે છે માત્ર. એટલે કે હું તો અહીંયા શું વાત કરી કે પર્યાય તો આપણે કાલે વાત કરી કે પ્રત્યેક પ્રત્યેક દરે પરિણામશીલ છે. પ્રત્યેક પ્રત્યેક વ્યક્તિ એનું પર્યાય થઈ રહી છે તો પ્રત્યેક કઈ પર્યાય કરવાની માટે કઈ છે થઈ રહી છે કે થઈ રહી છે એનું કરવાની છે. તો આ સૂક્ષ્મ વાત હવે આવે છે કે હું તો દૂર પર્યાય તો પર્યાય તો જે કાળે જે આવવાની છે આવશે તો પર્યાય પ્રત્યે એ ઉપેક્ષિત થઈ જાય. પોતાને જે કઈ પર્યાય આવે એ ઉપેક્ષિત થાય. સમાન ઉંમર એને વિચારીએ એ સિદ્ધિ નહીં. એક જાણી દેખરીએ રમી રહે એકઠો સમળ વિમળને વિચારીએ એ સિદ્ધ નહીં. હો સમળ વિમળ જે કઈ વિચારો શુભ અશુભ જે કઈ વિચારો આવે એની ઉપેક્ષા કરવાનો તો એ જ્ઞાતા દ્રષ્ટાનો પુરુષાર્થ આવે પછી. અને હું તો આ સિવાય કઈ નહીં કેમ કે પર્યાય તો થવાની છે તારે થાય છે તો પર્યાય ક્યાં આગળ પાછી કરવાનો છો. પર્યાય એક પણ આગળ પાછી થતી નથી. એટલે હવે અહીં આવતા શરીર આદિની વાત કરી એનાથી જુદો કર્યો પણ હવે પોતાની પર્યાય તો નિયમસરમાં તો એમ કહું છું કે શુદ્ધ પર્યાય પોતાનું સ્વભાવ કેમ દ્રષ્ટિના વિષયની અંદર શ્રદ્ધાના વિષયની અંદર પોતે તો પૂર્ણ તત્વ જ છે બસ બીજું કાંઈ નથી. તો સમગ્ર પર્યાય જે છે શુદ્ધ કે અશુદ્ધ એને માતા દ્રષ્ટા ભાવે છે એને એને આજુ પાછી કરવાનો પુરુષાર્થ નહીં કરવાનો. થશે ખરો આજુ પાછળનો વિકલ્પ આવશે જ્ઞાનીઓને પણ આવે છે પણ એ બધા દ્રષ્ટા ભાવે શુભ અશુભ બધા કરીને જ્ઞાનીઓ જુએ છે. કોઈ વખતે પોતાની દશા જરા મંદ હોય એ વખતે એમને આ ઠીક નહીં, આ ઉપાધિ એમને ઠીક નહીં એવો વિકલ્પ પણ જ્ઞાનીને આવે. અશુભ ભાવ એમને ઠીક નહીં, આ વેપારાદી ભાવ કુટળ બંધ થતું કે અમે ક્યારે છૂટીએ ક્યારે છૂટી એવો વિકલ્પ પણ આવે. પણ એ ભાવને પણ એક દાતા દશા તરીકે જ્ઞાની જુએ છે. આ જ્ઞાનીની મહાકળા છે ગળા પ્રાપ્ત કરવાની છે. તો આ વાત સમિસ્તારની નાટકની અંદર કહી છે. એક જાણીએ દેખીએ રમી રહે એક ફોર સમળ વિમળ ને વિચારીએ. સમળ વિમળ તો વિચાર કરે તું તારો ઉપયોગ એમાં રોકીશ નહીં કેમ કે પર્યાય તો એની મળે નાશ થશે અને નાશ કરવા જેવી છે જ નહીં. તો માણસ કે શુભ પર્યાય તો શુભ પછી અશુભ આવશે ને અશુભ પછી શુભ આવશે. એ તો પર્યાયનું પરિવર્તન થયા જ કરશે. એમાં તું આગળ પાછું કરવા જઈશ તારો તું એમાં તારો ઉપયોગ લંબા તારો કાળ એમાં જતો રહેશે. પણ તારું તો ફક્ત હું તો શુદ્ધ બધો ચૈતન્ય ઘન આ જ છું એમાં તું તારો ઉપયોગ રાખી લઉં અને આ બધી વાતો તું ગૌણ કરીશ તો પછી આ મુખ્ય થતા આ બધા ગૌણ થશે એ તને સ્પષ્ટ પણ નહીં. એટલે સમિસ્તારની અંદર 271માં કળશની અંદર કહ્યું કે ભાઈ આત્મા ને કેટલા છે જે એમ માને છે કે આ જગત છે જ્ઞેય છે જાણવા યોગ્ય છે રાગ દ્વેષ કરો એ વાત નહીં. એ તો મોટી ભ્રાંતિ છે. આ જગતમાં એક જ જ્ઞેય છે અને તે પોતાનો આત્મા એ છે. જગતમાં કોઈ જ્ઞેય છે પોતાના આત્મા એ એક જ જ્ઞેય છે એ એકમ જાણવા યોગ્ય છે. એમાં જ બાકી જે જણાય છે એ તો વ્યવહાર છે. એને કઈ તો કેટલા છે એક, તો એટલા માટે અહીંયા કહ્યું કે સંભાળો વિંભળોને વિચારીએ, એક જાણીએ દેખી, એકને જ જુઓ, એકને જ જાણો, બસ હું તત્વ પૂર્ણ. એમાં ઉપયોગ પોતાનો એકાગ્ર થતા થતા જેમ જેમ દશા આપણી પાસે આવતી જાય છે તેમ તેમ આપણે જેમ નજીક જઈએ તેમ તેમ આત્માની આપણે સુગંધ આવતી જાય. જેમ બગીચો હોય નજીક જઈને સુગંધ આવે એમ આત્મારૂપી બગીચો છે, જેમ જેમ નજીક જઈએ તેમ તેમ અંદરથી આપણી પ્રસન્નતા આવતી જાય. કોઈ પણ કારણો અંદરથી પ્રસન્નતા આવે, એ પ્રસન્નતા આવતા પછી સહજ શાંતિ આવે. એ શાંતિ કલાકો સુધી પણ આપણે રહીએ, કલાક બે કલાક શરૂઆતમાં બહુ થોડી રહીએ, પછી તો કલાક સુધી આપણે શાંતિ વળી પાછી જાય, વળી પાછી આવે. એમ કરતા 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 એક વખત આવી શાંતિ આવે છે, પછી એનું મન બીજે ક્યાંય ઠેરતું નથી. એટલે કે અસ્તિત્વનો પ્રતિભાસ એક વખત થઈ જાય છે, પછી એને વારંવાર એનું મન ત્યાં જાય છે. એટલે કે આવી શાંતિનો અનુભવ થાય. આવી શાંતિનો અનુભવ અંદરથી થતા આત્માને એ પ્રત્યેની વિશેષ વિશેષ સજા થતી જાય છે. અને એમ કરતા 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 એનો ઉપયોગ સમગ્ર અંતર્મુખ થાય, અને એ અંતર્મુખ ઉપયોગ થતા એને આત્મના નિરૂપ યોગની ઉપસમ સમ્યક દશમી પ્રથમ એને પ્રાપ્તિ થાય છે. અને પોતાનું મહાન જે સ્વરૂપ છે એ સ્વરૂપ જુએ છે, અને સ્વરૂપ જોતા જ જગતના સમગ્ર પદાર્થ પ્રત્યે અતિ ઉદાસીન. પછી એને કરવો પડતો નથી, પોતાનું મહાવૈભવ પોતે જુએ છે. દેખે પરમ નિધાન, પરમ નિધાન પોતાને જુએ છે. અને જયારે પોતાનું પરમ નિધાન જુએ છે પછી જેમ પેલું હિમ ફરે, પછી હિમનું હોય ને આપડે તો હિમના બહુ આવે, હિમનું તો હિમ પડે, સાંજે લીલા છમ દેખાતો ને હવાર ગયો તો કાળા ફટ, એમ આખો સંસાર કાળો ફટ એને થઈ જાય છે. આખા સંસાર પ્રકૃતિ ઉગતી જાય છે, અને સકળ જગત તે હેઠવત એને લાગે છે. સકળ જગત તે હેઠવત અથવા સકળ જગત તે હેઠ અથવા સ્વપ્ન સમાન આ જગતમાં એને આ તો બધું જૂઠું છે એવું લાગે. સ્વપ્ન નહીં, બધું સ્વપ્ન બધું જૂઠું, સ્વપ્નમાં ખાધા લાડવા તો કઠું તેલ ભરાય, એમ જેમ જૂઠું છે આખું જગત જ્ઞાનીને જૂઠું લાગે છે. અને એ હેઠવાળ રૂપ લાગે, છોડી દેવાય, ક્યાંય એનો હવે એનો ઉપયોગ ક્યાંય ટકતો નથી. એની વૃત્તિ તો વૃત્તિ વહી બીજી ભાવમાં, એની વૃત્તિ તો કેમ કે હવે તમે તો આ જ છો એ નિર્ણય થતા એની વૃત્તિ વારંવાર, એનો ઉપયોગ વારંવાર, એનું મન વારંવાર પોતાના સ્વરૂપમાં લીન થવા પ્રત્યે જાય છે, બીજું ક્યાંય જતું નથી. તો જેમ જેમ આપણે નજીક આવતા જઈએ છીએ તેમ તેમ પહેલા તો સાત્વિક આનંદ આવે છે, અને ત્યાર પછી તાત્વિક આનંદ આવે છે. સાત્વિક આનંદ એટલે કે પ્રમોદ ભાવ, આપણે કોઈ વસ્તુ સારી જોઈએ અને આપણે આનંદ આનંદ થાય એ પ્રમોદ ભાવ, એ દિવસ કલાક જ ઉઠી રહીએ, ચોવીસ ચોવીસ કલાક જોઈએ, પછી શાંતિનો ભાવ આવે છે. અને એ સહજ ઉદાસીન પરમ શાંત, એ તો જે અનુભવ એને જ ખબર પડે છે. આ બધા અનુભવના વિષયો છે, એ ત્યાં આવે એને ખબર પડે કેવી શાંતિ છે, કે તું શાંતિ માને એવી શાંતિ નથી. એ શાંતિ અલૌકિક શાંતિ છે, એ શાંતિ અલૌકિક શાંતિ છે. એ શાંતિ આપણે એક વખત પ્રાપ્ત થાય પછી આપનું વારંવાર આપનું મન પ્રત્યે જાય, અને પછી એમ કરતા 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 આપણને નિર્ફળ સમયદર્શન થાય છે. નિર્ફળ સમયદર્શન આ સામાન્ય પ્રોસેસ છે, અને એનું જેટલું વિસ્તારથી તો એનું ઘણું બધું વિવેચન થઈ શકે, પણ સામાન્ય રીતે આટલો વિસ્તારથી સામાન્ય જે સમજી જાય છે, પછી એનું વિશેષ વિસ્તાર જયારે કરવાનો હોય ત્યારે તો પોતાએ ચિંતન કરવું, અને પોતાના પ્રશ્નો ઉઠે ત્યારે બીજા પ્રશ્નો જો જાણકાર પાસે જાય તો એને એથી પણ વધારે સૂક્ષ્મ વાતો, કેમ કે પ્રશ્નો તો ઠેર ઠેર ઉઠવાના ઉઠવાના ઉઠવાના, અને એ પ્રશ્નો એને સામાન્ય ઉઠવાના, અને પછી એ પ્રશ્નોનું સમાધાન એને જાણકાર પાસે મળે. તો આ પ્રમાણે આપણે સમ્યક દર્શન, આ પ્રમાણે જે સમ્યક દર્શન કેમ પ્રગટ કરું એ સંબંધીને આપણે વાત કરી, તો જીવને આ એક જ કાર્ય કરવાનું છે કે પોતાના આત્માનું, અને એક વખત સમ્યક દર્શન પ્રગટ કર્યા પછી તો ચારિત્ર છે, એ ચારિત્ર પ્રગટ કરવું છે. એ ચારિત્ર પ્રગટ કરવાને માટે વારંવાર આપણે તો ત્યાં પછી જ્ઞાનીને સહજ પુરુષાર્થ થાય છે. સહજ પુરુષાર્થ, જ્ઞાનીને બે પ્રકારના પુરુષાર્થ હોય છે, એક સહજ પુરુષાર્થ હોય છે અને બીજો એક મનજનિત પુરુષાર્થ હોય છે. એટલે કે એનું મન બાહ્યની અંદર પણ કાં તો જ્ઞાની મન બે ઠેકાણે છે, કાં તો પોતાના સ્વરૂપમાં હોય છે અને કાં તો તે સ્વરૂપ પ્રાપ્ત એવા પંચ પરમેશ્વરની હોય છે. આ સિવાય જ્ઞાનીનું મન જગતમાં ક્યાંય જતું નથી. જ્ઞાની કે તમે રાજમર્ગ તારો રાત તારીખ